તારીખ 2/4/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 84.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક 7મો અધ્યાય, જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિ ગુણ ધર્મ સાધન પણ મોક્ષાર્થે થતું નથી, સંસારાર્થે થાય છે. તો કેવા કેવા પ્રકારના પરિણામ ભૂલવાળા રહે છે એનું વર્ણન કરે છે. એમાં દેવગુરુ શાસ્ત્ર તો વિતરાગ દેવગુરુ શાસ્ત્ર છે, તો પણ સાચી સમજણના અભાવે જીવ મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. અનંત દેવના વિષયનું પ્રકરણ ચાલે છે અહીંયા, કે અનેક બાહ્ય વિશેષણોથી અનંત દેવનું મહાનપણું સમજે છે, માને છે, પણ એમાં કેટલીક વિશેષતાઓ તો પુદ્ગળ આશ્રિત છે, કેટલીક વિશેષતાઓ તો જીવ આશ્રિત છે, તેને ભિન્ન ભિન્ન જાણતો નથી. એટલે કે જીવ પુદ્ગળનો તફાવત ભેદ જ્ઞાન તેને નથી. આજ્ઞા અનુસાર માને છે અથવા અન્યથા કલ્પના પણ ક્યારેક કરે છે. જો જીવના યથાવત વિશેષણો જાણે, છેલ્લી પ્રીટી બોલ ટાઈપમાં લીધી છે, આમાં તો મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. 226માં પહેલા પેરેગ્રાફની છેલ્લી લીટી, જો જીવના યથાવત વિશેષણો, એટલે જીવના જેવા વિશેષણો છે તેવા જ વિશેષણો જાણે તો મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. જેવા છે યથાવત, યથાવત શબ્દ જેવા છે તે જે પ્રકારે છે તે પ્રકારે એના વિશેષણો એટલે એના ગુણોને જાણે તો જીવનું સ્વરૂપ જાણે તો મિથ્યા દ્રષ્ટિ ન રહે. અરિયંતના સ્વરૂપ ઉપરથી જીવના સ્વરૂપ ઉપર વાત લઈએ. વળી પ્રયોજન તો જીવનું સ્વરૂપ જાણવું એ છે, અથવા અરિયંતનું સ્વરૂપ જાણે તો જીવનું સ્વરૂપ જાણે, કેમ કે અરિયંત પણ એક જીવ છે કે જેણે પોતાના ગુણોને પ્રગટ કર્યા છે. અથવા અરિયંતના સ્વરૂપ ઉપરથી પોતાના સ્વરૂપનો નિશ્ચય કરી શકે. પ્રવચન સાર 80 ગાથા ઉપર છે. વળી તે અરહંતોને સ્વર્ગ મોક્ષના દાતાર ગણે છે. શું જાણે સાચે જ આપતા હોય સ્વર્ગ ને મોક્ષ. દીનદયાળ ગણે છે, કૃપા કરનારા ગણે છે, એટલે રાગ વાળા ગણે છે. અધમ ઉદ્ધારક પણ માને છે. શું? અને પતિત પાવન પણ માને છે. અધમના ઉદ્ધારક અને પતિત એ પણ અધિમ છે, પાવન એટલે પવિત્ર કરનાર. જે અપવિત્ર છે એને પવિત્ર કરનાર પણ માને છે. તે તો જેમ અન્ય મતિઓ કર્તૃત્વ બુદ્ધિથી ઈશ્વરને માને છે તેમ આ પણ અરંતને માને છે. એ તો બીજા મત જે અન્ય મત જેવું થયું, કે જેમ અન્ય મતમાં ઈશ્વરને કરતા માનવામાં આવ્યો છે એમ આ પણ અરિયંતને કરતા માને છે કે મારું ભલું કરશે. પણ એમ નથી જાણતો કે ફળ તો પોતાના પરિણામોનું લાગે છે. કોઈ અરિયંત પોતાના પરિણામોથી બીજું ફળ આપી દે એમ તો બનવાનું નથી. ફળ તો પોતાના પરિણામોનું લાગે છે. પોતાના પરિણામ મોક્ષને લાયક હોય તો મોક્ષમાં જાય, સ્વર્ગને લાયક હોય તો સ્વર્ગમાં જાય, નરકને લાયક હોય તો નરકમાં જાય. એમાં અરિયંત કઈ નરકમાં જવાનો હોય ને સ્વર્ગમાં મોકલી દે એમ તો બનતો નથી. એને અરહંત તો નિમિત્ત માત્ર છે. શું છે? પોતાના પરિણામો થવામાં, એવા પરિણામ થવામાં નિમિત્ત છે. અધમ ઉદ્ધારક થવા માટે સ્વર્ગ મોક્ષ દાતામાં પોતે જેવા પરિણામ કરે એમાં એ નિમિત્ત પડે છે. તેથી ઉપચારથી એ વિશેષણો સંભવે છે. શું સાવ ખોટા વિશેષણ છે એમ નથી કે હું નિમિત્ત અપેક્ષાએ એવા વિશેષણો સંભવે છે એ પ્રકારનું નિમિત્તત્વ છે. પણ પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અર્યંત પણ સ્વર્ગ મોક્ષ આદિના દાતાર નથી. પોતે પરિણામ ન કરે, પોતે પરિણામ નર્કમાં જવા ના કરે અને અર્યંત દેહ એને સ્વર્ગમાં લઈ જાય એમ તો કઈ બનવાનું નથી. વળી અર્યંતાદિકના નામાદિકથી શ્વાનાદિકને સ્વર્ગ પ્રાપ્ત કર્યું ત્યાં તે નામાદિનો જ અતિશય માને છે. પણ પરિણામ વિના નામ લેવા વાળાને પણ સ્વર્ગ પ્રાપ્તિ ન થાય તો સાંભળવા વાળાને તો ક્યાંથી થાય? ઠીક, કોઈ કથા આવે, કોઈ શ્વાન મરતો તો એને અર્યંતનું નામ, અમુક અર્યંતના તીર્થંકરનું નામ સંભળાયું, એ સ્વર્ગમાં ગયો એનો જીવ. તો કે નામ લેવા વાળાને પણ પરિણામ હોવા જોઈએ અને સાંભળવા વાળાને પણ એવા પરિણામ થવા જોઈએ. સ્વર્ગમાં જવા લાયક પરિણામ ન થાય અને કોઈ સ્વર્ગમાં ચાલી જાય નામ સાંભળવાથી, પરિણામથી આવીના, એમ તો કઈ બનતું નથી. આ તો બાહ્ય ક્રિયા છે ને, અત્યારે સંભળાવે છે ને કે ભાઈ અત્યારે હવે એને છેલ્લી મિનિટો છે એને નમસ્કાર મંત્ર સંભળાવો. પછી સાંભળવાને યોગ્ય એની સ્થિતિ ન હોય, મૂર્છા અવસ્થા હોય, બેશુદ્ધ અવસ્થા હોય, તો એથી એને કઈ લાભ થઈ જાય? સાંભળે જ નહીં તો પરિણામ ક્યાંથી થાય? પરિણામ તો દેહાત્મ બુદ્ધિથી મૂર્છા થઈ ગયા છે, મૂર્છાથી પરિણામ બેશુદ્ધ અવસ્થામાં આવી ગયો છે, એની કઈ ગતિ સારી થાય નહીં. પણ પરિણામ વિના નામ મેળ લેવા વાળાને પણ સ્વર્ગ પ્રાપ્તિ ન થાય તો સાંભળવા વાળાને તો ક્યાંથી થાય? એમને બોલતો હોય એને એક લાભ ન થાય તો સાંભળવા વાળાને તો એ નામથી ક્યાંથી લાભ થવાનો હતો? બોલવા વાળાના પરિણામનો એ જ ઠેકાણો નથી હોતો એમ કે છે. તો ગતિનો આમ તો બંધ પહેલા પડી ગયો હોય છે, છેલ્લી 5-10 મિનિટે જ બધાને બંધ પડે એવું તો નથી. ગતિનો બંધ નિકાચિત છે. શ્રેણિક મહારાજાને નરક ગતિ બંધાઈ ગઈ, આયુષ્ય બંધાઈ જાય ગતિની હારે હારે. પણ આયુષમાં ફેરફાર થઈ ગયો, ઉદય નહોતો આવ્યો તો, પણ ગતિમાં ફેરફાર ન થાય. આયુષમાં તો ફેર સમય છે, ગતિ તો ગતિ છે, એમાં ફેરફાર થતો નથી. આવે જેવું કઈ નથી. ગતિ બંધ બંધાઈ ગઈ હોય કોઈની જાગૃતિ પણ રહી જાય. જાતિ સ્મરણ રહી છે કે નહીં? ઘણાને જાતિ સ્મરણ રહી જાય. એ તો બહુ જ કર્ણાનુયોગનો વિષય એટલો બધો સીધો નથી. તમે જેટલું ગણિત મૂકવામાં જાઓ એકને એક બે જેવું એવું નથી. એની અંદર ઘણા ફેક્ટર ગણતરીમાં લેવાના હોય છે અને પછી એ પ્રકારનો બંધ પડે છે. એ વિષય ઘણો ગહન છે. એક બે મુદ્દા ઉપર એને ગણતરી મૂકીને એનો સિદ્ધાંત કે નિયમ બાંધી શકાય નહીં, કે એનું અનુમાન કરી શકાય નહીં, કે એ રીતે એને વિચારી શકાય નહીં એમ છે. નામ સાંભળવા વાળાના નિમિત્તથી શ્વાનાદિકને જે મંદકષાયરૂપ ભાવ થાય, આ તો મોટી મોટી વાતો થાય. આ બધી જે કર્ણાનુયોગની વાત છે, સ્વર્ગ મળ્યું ને નર્ક મળ્યું ને આમ થયું ને બેશુદ્ધ થયું ને સાધ રહી ગયું, બધી મોટી મોટી વાત છે. સૂક્ષ્મપણે તો એનો સિદ્ધાંતો ઘણો ગહન છે. એ કોઈ છદમસ્તને જ્ઞાન ગોચર ન થાય, કેવળ જ્ઞાન ગોચર છે. નામ સાંભળવાના નિમિત્તથી એ શ્વાનાદિકને જે મંદકષાયરૂપ ભાવ થયા તેનું ફળ તેને સ્વર્ગ પ્રાપ્તિ થઈ છે, એ પણ એને આયુષ ને ગતિ ન બંધાણી હોય તો પાછું એમ થઈ ગયું હોય તો એને કઈ નામ સાંભળવાથી પરિણામ મન કશાય ના થાય ને ગતિ ફરી જાય એમ કઈ બનતું નથી. મોટી મોટી વાત થાય આ તો બધી કથાનું યુગમાં તો બધી બહુ સ્થૂળ કથનો આવે. કર્ણાનું યુગના જેવા સૂક્ષ્મ કથનો આવે એવા કઈ કથાનું યુગના સૂક્ષ્મ કથનો ન હોય. એમ સૂક્ષ્મ કથન અને સ્થૂળ કથન વચ્ચેનો તફાવત હંમેશા ખ્યાલમાં રાખવો જોઈએ. ઉપજતી વખત ની એવી લેશિયા હોય, ઉપજતી જેમ કે નરકમાં આગ્યો હોય તો એને જે છેલ્લે લેશિયા ખરાબ હોય તો એને ઉપજવાની લેશિયા પણ ખરાબ હોય. એમ સ્વર્ગમાં જાય એની લેશિયા સારી હોય તો ઉપજવાની લેશિયા પણ સારી હોય. એ તો ઠીક છે, એમ બનવા દુઃખ છે, પણ એથી કઈ ગતિને સંબંધ નથી, એવું કઈ સંબંધ નથી. એમ ક્ષણિક લેશિયા સારી થાય તો એથી હું બીજો અનંતવાર શુકલ લેશિયામાં ગયો છે. નવમી ગ્રહ કે અનંતવાર શુકલ લેશિયા થી ગયો અને શુકલ લેશિયા ત્યાં ઉપજો લ્યો, શું થયું એનો એનો અર્થ શું? એટલે એક મર્યાદા બાંધી કે ગમે ત્યાં ચાર ગતિમાં હો સમ્યક દર્શન એક વાર પામી લે. એક વાર મિથ્યાત્મની મર્યાદા તોડીને ગ્રંથિ ભેદ કરીને એક વાર સમ્યક દર્શનમાં આવી જા, પછી તારે તારા માથે જોખમ નથી. પછી અનંત કાળના પરિભ્રમણનું જોખમ પછી તારા માથે નથી. ઈ પહેલા જે બધું છે એમાં ક્યારે શું થાય, પરિણામમાં ફેરફાર થાય, કહેવાય નહીં દેશના લબ્ધિ અનંતવાર આવીને ગઈ. શું એક સંસ્કાર નથી પડ્યા, અપૂર્વ સંસ્કાર સ્વભાવના નથી પડ્યા, અપૂર્વ પણ સત્પુરુષને નથી ઓળખા, એટલું અપૂર્વ છે. બાકી બધું પૂર્વનું પૂર્વ છે, બાકી બધી ગડબડ છે. પછી શું થાય કેવું મુશ્કેલ છે, બધું જોખમ, એટલું જોખમ. એક વાર સત્પુરુષ ને ઓળખે તો એ સ્વરૂપ ને ઓળખે તો એ સમ્યક દર્શન ને પામે. આ ટૂંકામાં ટૂંકી પાધરી પાટી છે 751 પત્ર ની કૃપાળુદેવ ના, કે એક વાર સત્પુરુષ ને ઓળખે એ સ્વરૂપ ને ઓળખે એ સમ્યક દર્શન ને પામે. પેલું સંકેત, બીજું સંકેત ને ત્રીજું સંકેત ની લાઈન લીધી છે એમણે. મંત્રકશાની લાઈન લાઈન નથી લીધી, દર્શન મોહ ની લાઈન લીધી છે. સત્પુરુષ ને ઓળખે ક્યારે, દર્શન મોહ મંદ હોય તો. સ્વભાવ નું ભાવ ભાષણ ક્યારે થાય, દર્શન મોહ મંદ થાય તો, મંદ કરે તો. સમ્યક દર્શન ક્યારે થાય, દર્શન મોહ ને ઉપશમ આવે તો. પેલો ઉપશમ થાય બસ. આ પ્રકારના પરિણામ સિવાય બાકી બધા પરિણામ જ્ઞાનના ક્ષોપક્ષમના ગમે એટલા હોય કે ચારિત્રની મંદતાના ક્ષોપક્ષમના ગમે એટલા હોય, એના માથે હજી લટકતી તરવાર જોખમ ઊભું છે. અનંત પરિભ્રમણનો એક આંટામાં ફેરફાર નથી થતો, એટલું સમજી લેવું બસ. સીધે સીધી સાદી આટલી વાત છે. બહુ શોર્ટકટ લીધો છે એમણે આત્મસિદ્ધિનું પ્રતિપાદન કરીને, અને એના ઉપર આ ખુલાસા વાળો પત્ર છે આત્મસિદ્ધિના ત્રણ સંકેતનો, એટલે ક્રીમ લીધું એમણે. આત્મસિદ્ધિમાં ઘણી વાત લીધી, અનેક પ્રકારના ભેદ પ્રભેદની આત્માર્થીની શંકા ને ઉત્તર ને બધું ઘણું લીધું. ભૂમિકા કેવી હોય ને બધું લીધું, પાત્રતા કેવી હોય, શું મોક્ષનો ઉપાય કેવો હોય, મોક્ષ કેવો હોય, બધી વાત લઈ લીધી. શું કરતા ભોગતા પણ આત્મા છે, નિત્ય પણ છે, હોવા પણ બધું લીધું છે. પણ ક્રીમ શું, એનું તારણ શું, કે ત્રણ સંકેત, પહેલા સંકેતમાં આવ, બીજા સંકેતમાં આવ, ત્રીજા, આ ત્રણે અપૂર્વ પદ છે, બાકી બધું પૂર્વાનું પૂર્વ કરી ચૂક્યો છે. બસ એકદમ સીધી સીધી સાદી લાઈન લઈ લીધી છે. હું સમજાવો અમને. આ વાત બહાર આવી ગઈ, નહીતર આત્મસિદ્ધિ વાંચીને ત્રણ સંકેત આ પ્રકારે છે અને આ રીતે સંકેત ની લાઈન નું અનુસંધાન છે એ કાઢવું મુશ્કેલ છે. એમના હૃદયમાં તો બહાર કઢાવ્યું છે એમણે. શું નિર્મળતા ઘણી હતી, એટલી નિર્મળતા હતી કે ખુદ કૃપાળુ દેવ એમનો સત્સંગ ઈચ્છતા હતા. અમે તમારા સમાગમમાં રહેવા ઈચ્છીએ છીએ. અમને એક અમારો આત્મા સાંભળે છે ને બીજો તમારો સમાગમ સાંભળે છે. આ સિવાય અમારે જગતમાં કોઈની હારે કાંઈ સંબંધ જ જાણે રહ્યો નથી. એક સ્નેહ એમને આત્માનો ને એક સ્નેહ એમને બારમાં સૌભાગભાઈનો, બે રહ્યું છે. અને સૌભાગભાઈ એ પ્રેમ સમાધિમાં જ રહ્યા છે, એટલો એમના પ્રત્યે સ્નેહ, એટલો એમના પ્રત્યે લગાવ. એમને કાંઈ બીજું દેખાતું નહોતું. વાત તો પરિણામ ની લેવાની છે. વળી અરંતાદી ના નામ પૂજનાદિક થી અનિષ્ટ સામગ્રી નો નાશ તથા ઈષ્ટ સામગ્રી ની પ્રાપ્તિ થવી માની રોગાદી મટાડવા તથા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે અથવા પૂજનાદિ કરે છે. આ શું કરે છે? જૈનાભાષી મિથ્યા દ્રષ્ટિ કે અરિયંતદેવનું નામ અને પૂજા કરે છે, એમાં આશા રાખે છે કે મને અનિષ્ટ સંયોગો નાશ થશે, ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થશે. આ કર્મની પૂજા કરાવે છે કે નહીં? અંતરાય કર્મ માટે અંતરાય કર્મની પૂજા કરો. શું? રોગ મટાડવાની અને ધનની પ્રાપ્તિ અર્થે તેનું નામ ને પૂજન કરે છે. પણ ઈષ્ટ અનિષ્ટ ના કારણ તો પૂર્વ કર્મ નો ઉદય છે. એવી વાંછા રાખવાથી ઉદયમાં ફેરફાર થાય ને એ તો પાપ બંધાય છે. એવી વાંછાથી જે પૂજન આદિ કરે છે એને તો નવો પાપ બંધ થાય છે, એને પૂર્વ કર્મ ના ઉદયમાં ફેર નહીં પડે એમ કે છે. ભલે અંતરાય કર્મ ની પૂજા કરે કે ગમે એ કર્મ ની પૂજા કરે એને ફેરફાર થશે નહીં. તો પૂર્વ કર્મ નો ઉદય છે, અરંત તો કરતા નથી. ઈષ્ટનિષ્ઠ ના કારણ તો પૂર્વ કર્મ નો ઉદય છે, અરિયંત એના કરતા નથી. છતાં માને છે કે અરિયંત કઈ કરી દેશે મને. અરંતાદિક ની ભક્તિ રૂપ શુભ ઉપયોગ પરિણામો થી પૂર્વ પાપ નું સંક્રમણ આદિ થઈ જાય છે, માટે ત્યાં અનિષ્ટ નાશ અને ઈષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરંતાદિની ભક્તિ કહીએ છીએ. પણ કોણ આવી વાંછા વગર કરતા હોય એને ઉપચાર લાગુ પડે. પણ જે જીવ પહેલાથી સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો. કોકને અરિયંતની ભક્તિ કરતા અનિષ્ટ સામગ્રીનો નાશ અને ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થાય છે, પણ કોને? કે વાંછા રહિત કરી હોય એને તો ત્યાં એનો ઉપચાર આપવા કરવામાં આવે છે. જુઓ, ભગવાનની ભક્તિથી એને લાભ થયો. પણ જે એવા અભિપ્રાયથી કરે છે એને તો પાપનો જ અભિપ્રાય છે. તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો. કાંક્ષા વિચિકિત્સા રૂપ ભાવ થતા એ વડે પૂર્વ પાપનું સંક્રમણ આદિ કેવી રીતે થાય? પહેલેથી જ ઈચ્છા રાખીને કરે પૂજા કે આપણે રોગ મટી જાય માટે કરો પૂજા, ધન પ્રાપ્તિ થાય માટે કરો પૂજા, એને તો કઈ સંક્રમણ થાય નહીં. એને તો પાપનો ઉદય આવવાનો છે, એને પાપનું સંક્રમણ પૂજમાં નહીં થાય. તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહીં, અથવા તેનું કાર્ય સિદ્ધ થશે પણ નહીં. કેટલાક જીવ ભક્તિ ને મોક્ષ નું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે. શુભરાગ રૂપ ભક્તિ છે, દેવ ભક્તિ, ગુરુ ભક્તિ, શાસ્ત્ર ભક્તિ. એને મોક્ષ નું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈને પ્રવર્તે છે, એને જ મોક્ષ નું કારણ માનીને પ્રવર્તે છે. થાય એટલી ભક્તિ કરો, થાય એટલી પૂજા કરો, વિધાન કરાવો, પુરાણું કરાવો, મોક્ષ નું કારણ છે. આત્મા કઈ માલ પણ તે તો જેમ અન્યમતી ભક્તિ થી મુક્તિ માને છે એવું આનું પણ સ્રધાન થયો. ઠીક, આ તમારા આગ્રામાં આ વાંચવા જેવું છે. ઠીક ને, દિગંબર સંપ્રદાયમાં બધી ગડબડ ગોટા આ ચાલે છે અત્યારે. સાતમા અધિકાર નું આ પ્રકરણ લેવું જોઈએ. હે, નાનો ખુલાસો કરવો જોઈએ ને. સમજાય છે ને ગુજરાતી? હવે તો સમજાય છે, ગુજરાતી પકડી લીધું. પણ તે તો જેમ અન્યમતી ભક્તિ થી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું. એ તો અન્યમતી જેવો જ થયો, જેના ભાષી પણ અન્યમતી જેવો જ થયો. પરંતુ ભક્તિ તો રાગ રૂપ છે અને રાગ થી બંધ છે. સ્વરૂપ ઓળખ્યા વિનાનીઓ, પેલું જે સ્વરૂપ ઓળખે એ તો જ્ઞાન માં ઓળખે છે, એ ભક્તિ જ્ઞાન રૂપ થઈ પાછે. સત્પુરુષ ને ઓળખે, જ્ઞાની ને ઓળખે, સર્વજ્ઞ દેવ ને ઓળખે, નિર્ગ્રંથ ગુરુ ને ઓળખે, એ જ્ઞાન થી ઓળખે છે. એ બહુમાન આવ્યું, એ બહુમાન જ્ઞાન નો પર્યાય છે. આ તો ઓળખ્યા વગર વાળાની વાત છે. પરંતુ ભક્તિ તો રાગ રૂપ છે અને રાગ થી બંધ છે, માટે તે મોક્ષ નું કારણ નથી. ભક્તિ મોક્ષ નું કારણ નથી. એટલે આ જે ભક્તિ ચડી ગયા એ મોક્ષ નું કારણ માનીને ચડી ગયા, એ મોક્ષ નું કારણ એવી રીતે થવાનું નથી. રાગ નો ઉદય આવતા જો ભક્તિ ન કરે તો પાપાનું રાગ થાય. એટલા માટે અશુભ રાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે. જ્ઞાની ને રાગ નો ઉદય હોય તો જ્ઞાની પણ ભક્તિ કરે છે. શું જો એમ ન કરે તો પાપનો અનુરાગ થાય. એટલા માટે અશુભ રાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે. અને મોક્ષ માર્ગમાં બાહ્ય નિમિત્ત માત્ર પણ જાણે છે. શું બાહ્ય નિમિત્ત? મોક્ષ માર્ગનું એ દેવગુરુ શાસ્ત્ર છે, એ બાહ્ય નિમિત્ત છે. પરંતુ ત્યાં જ ઉપાદેય પણ માની સંતુષ્ટ થતો નથી. શું? પરંતુ બાહ્ય પદાર્થોનું ઉપાદેય પણ માનીને મેં ભક્તિ તો કરી, પૂજા તો કરી, જ્ઞાની ત્યાં સંતુષ્ટ થતા નથી. અજ્ઞાની સંતુષ્ટ થાય છે, મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, મેં ફલાણું કર્યું, કાંઈક ને કાંઈક કરીને સંતોષ માને છે. પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે. જ્ઞાની તો શુદ્ધ ઉપયોગના પુરુષાર્થને ચાલુ રાખે છે, માત્ર શુભ ભાવથી સંતુષ્ટ પણ એમને કદી થતું નથી. જ્ઞાનીને થાય નહીં. અને જે મુમુક્ષુ છે અને યથાર્થ યોગ્યતા છે એ પણ શુભ ભાવથી સંતુષ્ટ થાય નહીં અને શુદ્ધતાનો પુરુષાર્થ ચાલુ રાખે તથા શુદ્ધ સ્વરૂપની ખોજ શોધ ચાલુ રાખે. બીજું બેન શ્રી લીધું છે ને, સાચો મુમુક્ષુ હોય એ મુમુક્ષુને યોગ્ય પૂજા ભક્તિ આદિ શુભ ભાવમાં પ્રવર્તે પણ પોતાની અંતરશોધ ચાલુ રાખે. પોતાની અંતરશોધ છોડીને શુભ ભાવમાં પ્રવર્તે નહીં એકાંતે. મુમુક્ષુને પણ આટલી જગ્યા રાખે છે તો જ્ઞાનીની વાત તો એ તો શુદ્ધોપયોગની મોકળાશ રાખીને. ગુરુદેવ મોકળાશ શબ્દ વાપર્યો છે પરમાગમસારમાં. શુદ્ધોપયોગ થવાની મોકળાશ પુરુષાર્થમાં રાખીને શુભોપયોગમાં આવે છે. એકાંતે શુભ શુભ રાગમાં પરિણમતા નથી. તે જ શ્રી પંચાસ્તિકાયની ગાથા 136ની વ્યાખ્યામાં પણ કહ્યું છે. અયમ હિ સ્થૂળ લક્ષતયા. 5 મિનિટ નો ફેર છે, ઓલી ઘડિયાળ મનામાં 5 મિનિટ નો. હા બરાબર, ડંકા વાગે 5 મિનિટ આગળ. તે શ્રી પંચાસ્તિકાયની ગાથા 136 ની વ્યાખ્યામાં પણ કહ્યું છે કે અયમ હી સ્થૂળ લક્ષતયા કેવલ ભક્તિ પ્રધાનન્યસ્ય નાનીનો ભવતિ ઉપરીતન ભૂમિકાયામ લબ્ધાસ્પદસ્ય સ્થાન સ્થાન રાગ નિષેધાર્થમ તીવ્ર રાગ જ્વર વિનોદાર્થમ વા કદાચિત નાનીનોપી ભવતિ ઇતિ. અર્થ છે આ ભક્તિ અયમ હિ, એટલે આ ભક્તિ કેવળ ભક્તિ જ છે પ્રધાન જેને, એવા અજ્ઞાની જીવોને જ હોય છે. કેવળ ભક્તિ પ્રધાન છે અજ્ઞાનીનો ભવતિ, જ્ઞાનીનો નહીં પણ અજ્ઞાનીનો ભવતિ, અછૂટી ગયો છે. આજે સ્થૂળ એકાંતે રાગની ભક્તિ કોને હોય છે કે કેવળ ભક્તિ પ્રધાન અજ્ઞાનીઓ હોય છે એને જ હોય છે, એને સાચી ભક્તિ હોતી નથી. અજ્ઞાની તથા તીવ્ર રાગ જ્વર મટાડવા અર્થે વા કુસ્થાના રાગનો નિષેધ થવા અર્થે કદાચિત જ્ઞાનીને પણ હોય છે. ત્યારે જ્ઞાનીને એવો એવો રાગની ભક્તિ ક્યારે હોય કે તીવ્ર રાગ અશુભ રાગને મટાડવા અર્થે, અથવા કુસ્થાનના રાગનો નિષેધ કરવાને અર્થે, અથવા સ્વસ્થાનના રાગ થવાને અર્થે. કુસ્થાનનો રાગ ન થવો અને અસ્થાનનો રાગ ન થવો, રાગ થવો સ્વસ્થાનનો રાગ થવો અસ્થાનનો રાગ ન થવો. જેમ કે કોઈ અરિયંત પ્રતિમાનો નિષેધ કરે છે તો તે કુસ્થાનનો રાગ છે. નાની એવો નિષેધ ન કરે તો એને રાગ થયો કે નહીં, કે આ થયો તો કે સ્વસ્થાનનો રાગ છે. કોઈ નિષેધ કરતો હોય તો જ્ઞાની સ્થાપે કે નહીં, પ્રતિમાજીનું સ્થાપન હોવું જ જોઈએ. હા, એ સ્વસ્થાનનો રાગ છે. કુસ્થાનના રાગના નિષેધ કરવાને અર્થે, અથવા સ્વસ્થાનના રાગ થવાને અર્થે કદાચિત જ્ઞાનીને પણ હોય છે, જ્ઞાની પુણ્ય પણ એવી ભક્તિ હોય છે. પ્રશ્ન ઉઠાવ્યો, જો એમ છે તો જ્ઞાની કરતા અજ્ઞાનીની ભક્તિની વિશેષતા થતી હશે, એને તો ઘણો રાગ આવ્યો ભક્તિનો. જ્ઞાનીને રાગ ઓછો છે ભક્તિનો અને અજ્ઞાનીને તીવ્ર રાગ છે, તો જ્ઞાનીની અજ્ઞાનીની ભક્તિ વધી ગઈ ને ભાઈ? અહીંયા ક્વોલિટી જોવાની છે, ક્વોન્ટિટી જોવાની નથી. ઉત્તર જો, એ જ ઉત્તર આપ્યો છે. યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને સાચી ભક્તિ છે. ઓલાને રાગ ઘણો તીવ્ર છે, રાગ રસ પણ તીવ્ર છે, એને રાગ પણ તીવ્ર છે અને રાગ રસ પણ તીવ્ર છે, એમાં કશાય મંદ છે અને કશાય રસ તીવ્ર છે, પણ યથાર્થતા નથી. યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને સાચી ભક્તિ છે, અજ્ઞાનીને નહીં. ભલે ગમે એટલો નાચે કૂદે, સાચી ભક્તિ જ્ઞાનીને છે, અજ્ઞાનીને નથી. 24 કલાક ભક્તિ કરે, 12 કલાક ભક્તિ કરે, 24 કલાક ભક્તિ કરે. આ કૃપાળુ દેવમાં એવા ભક્તો છે. હા, અખંડ ભક્તિ અમારી આ 24 કલાકની અખંડ ભક્તિ છે. એમ કે પછી 2-4 જણા હોય એટલે મારા પ્રતિ કોઈ કરાવતા હોય, કારણ કે એક ને એક માણસનું તો ગળું જ બેસી જાય. 2-4 પદ આ ઘર આવે, 2-4 પદ આ ઘર આવે, 2-4 પદ બીજા ઘર આવે, પણ ભક્તિ ચાલુ ને ચાલુ રાખે. પછી વારાફરતીમાં પછી ક્યાંય પોતાને કોઈ બીજી આજતે જવું છે કે બીજું કાંઈ, નિંદ્રા ન લે, રાત્રે ઊંઘે નહીં, ખાવું પીવું છે, પાણી પીવું છે, આજતે જવું છે, તો એ વારાફરતી. તો આ લોકોનું અખંડ નામ જપ કરે છે ને, એમાં એમ જ કરે છે, બીજા બધા બોલતા હોય એમાં બીજા ચાલુ રાખે, વારાફરતી જી આવે. એમ ઘણી ભક્તિ કરે, બહુ ભક્તિ કરે, ઘણો વખત ભક્તિ કરે, પણ યથાર્થતા છે કે નહીં આ સવાલ છે. શું કેવો પ્રશ્ન ઉઠાવ્યો છે? જ્ઞાનીને યથાર્થ ભક્તિ હોય છે, અજ્ઞાનીને નહીં. તથા રાગભાવની અપેક્ષાએ અજ્ઞાનીને શ્રદ્ધાનમાં પણ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અતિ અનુરાગ છે. શુકરમાં બહુ રાગથી ભક્તિ કરે છે, એને તીવ્ર ભક્તિનો રાગ કેમ આવ્યો? કે એને જ મુક્તિનું કારણ એને માની લીધું, માટે આપવું કરે છે ને, બહુ દાન આપે છે તો શું કરવા, બહુ દાન આપે છે આપણને ત્યાં મળશે, અહીંયા 1000 દીધા હશે તો ત્યાં 10 લાખ મળશે, આ એવું ઠેકાણું છે, અહીંયા તમે 1000 આપો એના ફળમાં 10 લાખ ત્યાં મળશે તમને, શું તો પછી 1000 ને બદલે 10000 આપે, એટલે 10 લાખ ને બદલે 1 કરોડ ની આશાથી આપી દે, પેલો 1000 આપવાનું કે નહીં હવે હું 10 આપીશ, કે તમે 1000 માંગો છો પણ હું તો હવે 10000 આપીશ, કેમ કે મને ત્યાં 10 લાખ ને બદલે 1 કરોડ મળવાના, તો અતિ અનુરાગ કરે છે એ માન્યતા ફેરથી અતિ અનુરાગ કરે છે, એવા પણ પ્રકારો બને છે. શુભરાગની અપેક્ષાએ અજ્ઞાનીને શ્રદ્ધાનમાં પણ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અતિ અનુરાગ છે, મુક્તિનું કારણ જાણીને એક પ્રતિમા જ્ઞાનીના શ્રદ્ધાનમાં તો તેને શુભ બંધ નું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી, એ તો બંધ નું કારણ જાણે છે એટલે એનો રસ મંદ પડી જાય છે. ભક્તિ નો શુભ રાગ થાય છે પણ રસ મંદ પડી જાય છે. શુભનું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી. બાહ્યમાં કદાચિત નાનીને ઘણો અનુરાગ હોય છે, કોઈ વાર નાનીને પણ ઘણો અનુરાગ થાય છે, કદાચિત અજ્ઞાનીને પણ હોય છે એમ જાણવું, કદાચિત જ્ઞાનીને ઘણો અનુરાગ હોય, કદાચિત અજ્ઞાનીને ઘણો મંદ કશાય તો બંનેને થાય, પણ છતાં બંનેની ક્વોલિટી જુદી છે. એક શુભરાગને લાભનું કારણ માને છે, એક બંધ એટલે નુકસાનનું કારણ માને છે. એ પ્રમાણે દેવભક્તિનું સ્વરૂપ બતાવ્યું. હવે તેને ગુરુ ભક્તિ કેવી હોય તે કહીએ છીએ, ઠીક આવી રીતે દેવ ભક્તિમાં ગડબડ છે એમ ગુરુનું સ્વરૂપ ઓળખ્યા વિના ગુરુ ભક્તિ પણ ઉગે ઉગે કરે છે અને અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓને પોષે છે. જેમ અરિયંત દેવના નિમિત્તે અનેક પ્રકારની મિથ્યા માન્યતાને પોષે છે, તેમ ગુરુને પણ નામે પણ અનેક પ્રકારની મિથ્યા માન્યતાને પોષે છે. તે કહીએ છીએ ગુરુ ભક્તિનું અન્યથા રૂપ. એમ તો એક પેરેગ્રાફ લીધો, કેમ કે એ બધું ઉપર લીધું એવું જ લગભગ આની અંદર મોટાભાગના મુદ્દા તો એવા જ હોય છે, એક પેરેગ્રાફમાં લઈ લીધું. કેટલાક જીવ આજ્ઞાનુસારી છે અથવા સંપ્રદાય બુદ્ધિ વાળા છે, કે અમે દિગંબર જૈન છીએ માટે અમે દિગંબર સાધુ સિવાય કોઈને માનીએ નહીં, જાણ શું તેઓ તો આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ અમારે કરવી જોઈએ. લ્યો આ નીતિનભાઈ એક વાર જતા હતા, એ કલ્યાણ સાગર પાછળ લાગી પડ્યા હતા એક વાર. વધારે જરાક વધારે ટાઈમ આપે, વધારે ભક્તિ કરો તો બધાને આંખે ચડે ને કે છે કઈક ભક્તિ વાળા ભાઈ, શું એમ વિચારી તેમની ભક્તિ કરે છે. તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે છે, કેટલાક જીવ ખાવાંધલી શ્રદ્ધામાં પડે છે, તો કેટલાક પરીક્ષા કરે તો બાહ્યાચરણની પરીક્ષા કરે છે. એ પ્રકાર છે ને અત્યારે, એમનું આચરણ ને બીજાનું આચરણ જુદું પડે છે, એમનું આચરણ ને બીજાનું આચરણ જુદું પડે છે, એમ કરીને પરીક્ષા કરે છે. કેટલાક જે પરીક્ષા કરે ત્યાં કે થોડી ઉપર છેલ્લી પરીક્ષા કરે છે, અંદરની પરીક્ષા કરતા નથી એમ લીશે હું. ત્યાં કેવી પરીક્ષા કરે, આ મુનિ દયા પાડે છે, બહુ સારી દયા પાડે છે, શીલ પાડે છે, જોઈ જોઈને ચાલે છે, ધનાદી રાખતા નથી, ઉપવાસાદી તપ કરે છે, ક્ષુધાદી પરિસર કરે, સહન કરે છે, કોઈથી કૃતાદી કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને ધર્મમાં લગાવે છે. આ ઉપર ઉપરના ગુણ જોવે, ઇત્યાદિ ગુણ વિચારી અને તેમાં ભક્તિભાવ કરે છે, એવો ગુણ વિચારીને ભક્તિભાવ કરે છે. પણ એવા ગુણો તો પરમહંસાદી અન્ય મતિઓમાં તથા જૈન મિથ્યા દ્રષ્ટિઓમાં પણ હોય છે. દયા પાળવી, શીલ પાળવું, ધન ન રાખવા, ઉપવાસ કરવા, ઉપદેશ આપવો, બીજાને ધર્મમાં લગાવવા, એ તો અન્ય મતિઓ કરે છે, અને મિથ્યા દ્રષ્ટિ સાધુ હોય એ પણ કરે છે. જૈનના સાધુ મિથ્યા દ્રષ્ટિઓ પણ એમાં અતિવ્યાપ્તિ પણ છે, એ તો બીજાને હોય ને આને હોય એમાં ફેર શું પડ્યો? અતિવ્યાપ્તિ એટલે બધે વ્યાપે છે. શું એ વડે સાચી પરીક્ષા થાય નહીં? શું એનાથી કોઈ સાચી પરીક્ષા થાય નહીં ખરેખર? વળી તે જે ગુણોનો વિચાર કરે છે તેમાં કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પુદ્ગળાશ્રિત છે. ત્યાંય લીધું હતું, આ મહત્વનો મુદ્દો છે. કેમ એ વાત લીએ છે કે તત્વજ્ઞાન નો વિચાર કરનાર બે વાત જુદી પાડશે. તત્વદ્રષ્ટિ વાળો જીવ પૂદગળની પર્યાયો કેટલી અને જીવની પર્યાયો કેટલી, પૂદગળના ગુણ શું આમાં ને જીવના ગુણ શું, એ જુદું પાડશે. કેમ કે પૂદગળને જીવમાં ભેળવશે નહીં, જીવને પૂદગળમાં નહીં ભેળવે. આ તત્વદ્રષ્ટિ છે. જયારે અંધશ્રદ્ધાળુ છે એ બધું જીવમાં ખતવશે, પૂદગળના પણ જીવમાં ખતવશે. આ ફેર પડે છે. એટલે એ વાત દેવની શ્રદ્ધામાં લીધી હતી, આ ગુરુમાં પણ એ વાત લીએ છે ભક્તિમાં. તેમાં કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પૂદગળાશ્રિત છે. તેની વિશેષતા નહીં જાણવાથી અસમાન જાતિઓ મુનિ પર્યાયમાં એકત્વ બુદ્ધિથી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. તેને જુદા જુદા નહીં જાણવાથી અસમાન જાતિ એટલે પૂદગળ અને જીવ એવી જે મુનિ પર્યાય એમાં શરીર છે, મુનિનું શરીર છે તે પૂદગળાશ્રિત છે, મુનિનો આત્મા છે તે જીવાશ્રિત વાત છે. એમાં પૂદગળાશ્રિત ક્રિયા કેટલી, જીવાશ્રિત પરિણામ કેટલા, એમાં શુભ શું, શુદ્ધ શું, આ તો કઈ વિચાર કરતા નથી. ઘણા તો એમ કે છે આપણે મુમુક્ષુ બહુ અભ્યાસ છે, મોહનાલજી વાત કરતા હતા, નવાઈ લાગે મોહનાલજી ત્યાં જમવા ગયો હતો. વિદ્યાસાગરજીની ક્રિયા બહુ સારી છે, જતા નથી હવે, પહેલા જાતા તો એ બંધ થઈ ગયું છે. બીજા મુનિઓની અપેક્ષાએ ઘણી સારી ક્રિયા, પછી એવી સારી સારી ક્રિયા પાડતા હોય પછી એની આપણે આલોચના ન કરવી જોઈએ. શું આલોચના એટલે ટીકા? વળી એમ કે છે કે મિથ્યાથી બંધ ન થાય ને કશાયથી બંધ થાય છે. શું એ સ્વાધ્યાય તો ઘણો કરે છે, વાંચન તો ઘણું કરે છે, એની પાસે કઈ આધાર તો હશે ને? એમને એમ તો નહીં જ કહેતા હોય ને? માટે આપણે બહુ આલોચના ન કરવી જોઈએ. બીજું, એને ભાવલિંગ છે કે નહીં, એને દ્રવ્યલિંગ છે કે ભાવલિંગ છે, એ તો આપણી શક્તિ નથી સમજવાની કે પછી આપણે એમાં નહીં ઉતરવું જોઈએ. ઠીક, કેટલા જૂના અભ્યાસી છે, વિચાર શક્તિ આટલી છે. ઠીક, બીજું એટલું બધું વિચારીને નિર્ણય કરી લઈએ એમના નિર્ણય થી બીજું કયો તો કઈ સમજવાની અવકાશ ન હોય. પાછું સમાજમાં આમ બહુ સમાજમાં ભળતા નથી કે બહુ સમાજમાં જાતા નથી. પછી આમાં જાય, રથયાત્રા કાઢે એમાં જાય, ઉપાસીના રથયાત્રામાં જાય કે એવી રીતે જાય, પણ આમ બહુ ભળે નહીં. પણ છતાંય તે અંગત વિચારો, આપણે સાથે તો અંગત વિચારોની વાત કરે. ઘણા અભ્યાસ પછી પણ આટલી સ્થૂળતા હોય છે, નવાય લાગે એવું. માટે એમાં અતિવ્યાપ્તિ પણ છે, એ વડે સાચી પરીક્ષા થાય નહીં. આ પ્રકાશક નહીં વહેંચ્યો હોય પણ મને ઉપયોગી છે કે નહીં, મારી શ્રદ્ધાને આ લાગે વળગે છે કે નહીં, મારા માટે આ પ્રયોજનભૂત છે એનો વિચાર નથી કરતા. શાસ્ત્રનો ઘણો સ્વાધ્યાય કરવા છતાં ભૂલ રહી જવાનું કારણ શું, આ પ્રશ્ન વિચારવા જેવો છે. શાસ્ત્રમાં બધી વાત સ્પષ્ટ આવે છે, છતાં એ વાત ધ્યાનમાં નહીં લેવાનું અને ધ્યાનમાં નહીં રહેવાનું કારણ શું, કે મને આ લાગે વળગે છે કે નહીં એવા પોતાના નિજ પ્રયોજન ઉપર એ વખતે લક્ષ્ય રહ્યું હતું નથી, એટલે જાય ઉપરથી અને એ ભૂલ એમને એમ રહી જાય. એની ત્યાં એની જે ભૂલ હોય એ ભૂલ એની એમને એમ
રહી જાય.
આ કારણ આ છે. અને ગમે એટલું ફેરવી ફેરવી નક્યો કે ભાઈ શાસ્ત્ર વાંચો તો પોતાના પ્રયોજનની વાત વાંચો અને પોતાના પ્રયોજનની વાત સમજો અને પોતાના પ્રયોજનની વાત આવે ત્યાં છોટી જાઓ, કાંઈ ધ્યાન જાય નહીં. એ વાત ઉપર ધ્યાન ન જાય તો પછી પ્રયોજનની વાત ઉપર ક્યાંથી ધ્યાન જાય. એટલા માટે એકલા શાસ્ત્ર સ્વાધ્યાયથી લાભ થતો નથી એનું કારણ આ છે. સત્સંગ વગર એ ભૂલ નીકળે, સત્સંગમાં એ બોલે ત્યારે ખબર પડે પણ આ તમે આમ કામ બોલ્યા, આમાં તો આ શાસ્ત્રમાં વાત આવે છે તમારા ધ્યાનમાં નથી આવી, આ તો ભૂલ થાય છે તમારી. જો સત્સંગમાં ભૂલોની ચર્ચા ન થાય તો બીજી વાત છે, સત્સંગમાં મળવાનું થાય પણ જો ભૂલોની ચર્ચા ન થાય તોય ભૂલ નીકળે નહીં. ઠીક યથાર્થ નથી એને યથાર્થ માને, ગ્રહિત માં આવી જાય, સીધી વાત છે. શાસ્ત્રો વાંચવા વાળાની જવાબદારી બહુ છે, એનો અર્થ એમ છે ઘણી જવાબદારી છે એમ એનો અર્થ. પ્રયોજનના વિષયમાં બહુ મુદ્દાનો સવાલ છે. શાસ્ત્ર વાંચવા વાળાએ એકાંતમાં એકલા શાસ્ત્ર વાંચતા હોય એને ઘરે, ઘરે તો એકલા જ વાંચવાનું બને ને, એને બહુ જ ગંભીર ઉપયોગે પોતાના પ્રયોજનની કઈ વાત આવી, આ લક્ષ્ય એને હોવું જોઈએ, હોવું રહેવું જોઈએ. જો ન રહે તો ભૂલ કોઈ દી નીકળે, પ્રયોજનભૂત ભૂલ નીકળવા ન નીકળે, મોટી ગડબડ થાય. જે ગુણોનો વિચાર કરે છે તેમાં કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પુદ્ગળાશ્રિત છે તેની વિશેષતા નહીં જાણવાથી અસમાન જાતિઓ મુનિ પર્યાયમાં એકત્વ બુદ્ધિથી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. જુઓ કેવો સિદ્ધાંત સ્થાપ્યો, અસમાન જાતિ એટલે જીવ પુદગળ નો જુદાપણું જાણ્યા વિના શરીર અને આત્માની મુનિ પર્યાય માની, એક મુનિ પર્યાય માની, અસમાન જાતિમાં સમાનપણું માન્યું. મુનિનું શરીર, મુનિની બાહ્ય ક્રિયા અને મુનિના આત્માના પરિણામની ક્રિયા અને આત્મા બધું એક ખીચડો કરી નાખ્યો. એકતા બુદ્ધિ કરી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. ઠીક, આ ગડબડ ઘણી રહે છે આપણામાં. બાહ્ય ક્રિયાની હજી ઘણી ગણતરી છે આપણે ત્યાં. તમે પૂજામાં આવ્યા હતા કે નહીં, પૂજામાં બેઠા હતા કે નહીં, પૂજા કરો છો કે નહીં, વર્ષમાં કેટલા દી પૂજા કરો છો, આ બધું હજી આપણે ત્યાં છે હજી. શું હા, પણ તમે શરીરની ક્રિયાને ને આત્માની ક્રિયાને એક કા કરો. આ એકત્વ બુદ્ધિ તો છે, હવે અહીંયા એ એકત્વ બુદ્ધિને પોષણ આપવું છે, પુષ્ટ કરવી છે. શું કરવું છે? શું તે મિથ્યા દ્રષ્ટિ રહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપ મોક્ષ માર્ગ એ જ મુનિઓનું સાચું લક્ષણ છે, તેને ઓળખતો નથી. શું જુઓ, મુનિના મોક્ષ માર્ગને ઓળખે એમ કહે છે, એના ભાવલિંગથી મુનિને ઓળખતો. આ તો બહુ જ સૂક્ષ્મ વિષય છે, ઓળખવાનો વિષય ઘણો સૂક્ષ્મ છે. દ્રવ્યલિંગી મિથ્યા દ્રવ્યલિંગી મુનિ પણ ત્રણ જાતના, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી, અવિરત સમ્યક દ્રષ્ટિ દ્રવ્યલિંગી, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ દ્રવ્યલિંગી. આ ત્રણ 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 પ્રકારના દ્રવ્યલિંગ છે. એટલે મુનિ સંઘની અંદર જે આવે છે ને, કોઈ આચાર્ય બીજા નવા મુનિ આવે ને મુનિ સંઘમાં, તરત એને ભેળવી ન દે, એની પરીક્ષા કરે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી હોય તો એને રજા આપી દે, અહીંયા તમારું કામ નથી, તમને તમારી સાથે કોઈ સત્સંગ નહીં કરે, તમારો ઉપદેશ કોઈ વાત નહીં સાંભળે. નીચેના હોય ચોથે પાંચમે ગુણ સ્થાન વર્તે તોય પણ એ રીતે એને રજા આપે નહીં, એવી વાત છે. બહુ બહુ સૂક્ષ્મતાથી ચાલે છે, બહારનો ફેરફાર પણ બહુ સૂક્ષ્મતા વાળો છે. તો આનાથી વિચારે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપ મોક્ષ માર્ગ એ જ મુનિઓનું સાચું લક્ષણ છે, તેને ઓળખતો નથી. આ હોય તો ઉપદેશ સાંભળવો, કોને? શ્રાવ મિથ્યા દ્રષ્ટિએ મુમુક્ષુએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય એનો ઉપદેશ સાંભળવો એમ કે છે. જો ઓળખાણ થાય તો તે મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. એની ઓળખાણ થાય, મોક્ષ માર્ગની ઓળખાણ થાય તે મોક્ષ પામી જાય. જો સત્પુરુષને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, ઓળખાણ થાય તો મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. આવ્યું? ઓળખાણ થાય તો મિથ્યા દ્રષ્ટિ ન રહે. એ પ્રમાણે મુનિનું સાચું સ્વરૂપ જ ન જાણે તો તેને સાચી ભક્તિ કેવી રીતે હોય? એ પ્રમાણે મુનિનું સાચું સ્વરૂપ જ ન જાણે, ઓળખતો જ ન હોય તો એને બહુમાન આવ્યા વગર ખરી ભક્તિ ક્યાંથી હોય? ઓક્ષંગના એ ગમે એ કરે, માત્ર પુણ્યબંધના કારણભૂત શુભ ક્રિયારૂપ ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું થવું જાણી તેમાં અનુરાગ થઈ ભક્તિ કરે છે. કેવી રીતે કરે છે? કે માત્ર આપણને પુન તો બંધાશે, મુનિ મહારાજની ભક્તિ કરશું તો પુન તો બંધ. ઈચ્છે ને કે બીજું કઈ છે ત્યાં? હે, આરદાન આપો પુન બંધાશે. કેવી ધમાલ થાય છે આરદાનમાં! ધમાલ બહુ થાય, બહુ ધમાલ. માત્ર પુણ્યબંધના કારણભૂત શુભ ક્રિયારૂપ ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું જાણી શુભક્રિયા રૂપેના ગુણોને ઓળખે, શુદ્ધતાના મોક્ષ માર્ગના ગુણોને ન ઓળખે, શુભક્રિયારૂપ ગુણોને ઓળખે કે આટલું પાળે છે, આટલું પાળે છે, નગ્ન રહે છે, લોચ કરે છે, ઘડા પગે ચાલે છે, એકવાર ઉભા ઉભા આહાર કરે છે, તેની સેવાથી તો આટલું કરે છે, તો એની સેવા કરવાથી આપણું પણ ભલું થઈ જશે. તેનામાં અનુરાગી થઈને ભક્તિ કરે છે, પછી એનો રાગ કરીને ભક્તિ કરે છે, એ પ્રમાણે તેની ગુરુ ભક્તિનું સ્વરૂપ કહ્યું. આવી રીતે ગુરુ ભક્તિ કરે છે, એનાથી કઈ લાભ થાય નહીં. પોતે દિગંબર સંપ્રદાયમાં હતા એટલે જોયું હોય ને, અત્યારે થોડી ગડબડ વધી છે, એ તો પોણા 200 વર્ષ પહેલા શાસ્ત્ર લખ્યું છે, અત્યારે થોડી ગડબડ વધી છે, તો પણ જેને અંધશ્રદ્ધા છે એમ જ ગાદરિયા પ્રવાહમાં ચાલે છે. બધું બહુ મોટો સમુદાય છે, દિગંબર સંપ્રદાયનો 95% વર્ગની આ દશા છે. કેટલી? 95.5% જે આ બાજુ આપણી બાજુ આવ્યા છે, અને એમાં પણ 5% બધા હમણાં વાત કરીએ એવી રીતે 5% હચુડચું છે એમ કે છે, 5% પાકા નથી એમ કે છે. મોક્ષમાર્ગ પ્રકાશક વાંચ્યું હોય, ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા હોય, શું રોજ સ્વાધ્યાય કરતા હોય તો હચુડચું હોય પાછા. કેવી વાત છે, સત્સંગ નથી, સાચી વાત એ છે, સત્સંગ નથી, ક્યાંય સત્સંગ નથી. બધા ભેગા થઈને બહુ તો શાસ્ત્ર વાંચી નાખે, સમયસર ઉપાડો, પહેલેથી છેલ્લે સુધી 415 ગાથાનો સ્વાધ્યાય કરો, મારું પ્રયોજન કઈ ગાથામાં આવ્યું, આ મારે મને યોગ્ય છે કે નહીં, કાંઈ વિચાર વિના આપણે ઊંચામાં ઊંચી ગાથા લ્યો. શું આપણને લાગવું પડે છે કે એ કઈ લેવા કે દેવા? હા, લગભગ આ સ્થિતિ છે આપણે, આ દુર્મૂળ થવાનું કારણ એ છે, પ્રયોજન ઉપર લક્ષ નથી, એટલે પોતાની માન્યતામાં ફેરફાર થયો કે ન થયો એ કઈ ખબર પડતી નથી. હવે શાસ્ત્ર ભક્તિનું અન્યથા પણ કહીએ છીએ, દેવગુરુની વાત લીધી, હવે સત્શાસ્ત્રો. કેટલાક જીવ તો આ કેવળી ભગવાનની વાણી છે માટે કેવળીના પૂજ્યપણાથી આ પણ પૂજ્ય છે એમ જાણીને ભક્તિ કરે છે. શાસ્ત્ર છે એ તો કેવળ જ્ઞાનની જીનવાણી કહેવાય, શાસ્ત્ર છે એ જીનવાણી કહેવાય. જીનેન્દ્ર ભગવાન પૂજ્ય છે તો એની વાણી પણ પૂજ્ય છે એમ જાણીને ભક્તિ કરે છે. તથા કેટલાક આ પ્રમાણે પરીક્ષા કરે છે કે આ શાસ્ત્રોમાં વૈરાગ્ય, દયા, ક્ષમા, શીલ, સંતોષ આદિનું નિરૂપણ છે માટે તે ઉત્કૃષ્ટ છે એમ જાણી તેની ભક્તિ કરે છે. પણ એમાં કથન તો અન્ય શાસ્ત્ર વેદાંત, એવા કથન તો અન્ય શાસ્ત્ર વેદાંતાદિકમાં પણ હોય છે. કેવા? કેવી વાત લીધી? વૈરાગ્ય. તો કે યોગ વાસિષ્ઠમાં વૈરાગ્યનું પ્રકરણ બહુ સારું છે. દયા, તો એમાં પણ દયાની વાતો આવે, ક્ષમાની વાત આવે, શીલની વાત આવે, બ્રહ્મચર્ય આદિ સંતોષાદિકનું, એટલે આ છે ને ઉપદેશ બોધનો વિષય. એ કઈ વાત? સિદ્ધાંત બોધની દ્રવ્યનું યોગનું ન લીધી, જોયું? શાસ્ત્ર બનાવ્યું છે ને, તો અન્ય મતિમાં ઉપદેશ બોધ છે. જેવો ઉપદેશ બોધ જૈન શાસ્ત્રમાં છે એવો જ ઉપદેશ બોધ અન્ય મતિના શાસ્ત્રોમાં છે, કેમ કે એ તો બુદ્ધિગમ્ય થાય છે, સિદ્ધાંત બોધ નથી, કેમ કે સિદ્ધાંત ત્યાં કેવળ જ્ઞાન અનુસાર સિદ્ધાંતનું પ્રતિપાદન ત્યાં થઈ શકતું નથી, સિદ્ધાંત બોધ નથી ત્યાં, ઉપદેશ બોધ છે. આ કારણ છે, બોલ લીધા, ઉપદેશ બોધના જ લીધા, આચરણના નહીં લીધા. શું એવું નિરૂપણ છે માટે તે ઉત્કૃષ્ટ છે એમ જાણીને તેની ભક્તિ કરે, પણ એવા કથન ઉપદેશ બોધના તો અન્ય શાસ્ત્રોમાં વેદાંતાદિકમાં પણ હોય છે. કેટલીક અધ્યાત્મની વાતો પણ હોય છે. ઠીક, દિવ્ય ધ્વનિ માંથી છૂટા પડ્યા ને, સાંખ્ય છે એ સમ્યક દર્શન ના વિષય માંથી છૂટા પડ્યા, અપરિણામી માંથી, ધ્રુવ માંથી, કુટસ્થ માંથી, એ શબ્દ ત્યાં વાપરે છે. એવી રીતે બહુ જ અનિત્યવાદ માંથી જુદા પડ્યા. એવું દિવ્ય ધ્વનિ નો એક વાંશ તો પકડ્યો ને, શું પરીક્ષા કરે તો એમ મેળવે. આપણામાં આવું છે ને, એનામાં આવું છે, માટે એ સારા ને આપણે સારા. પણ એવા કથન તો અન્ય વેદાંતાદિકમાં પણ હોય છે. વળી આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિનું ગંભીર નિરૂપણ છે માટે ઉત્કૃષ્ટતાની ભક્તિ કરે છે. આ અપ્રયોજન લીધો. અન્ય મતમાં ત્રણ લોકનું વર્ણન હિન્દ શાસ્ત્રો જેવું નથી, કેમ કે કેવળ જ્ઞાન અનુસાર ત્યાં જાણપણું નથી ત્રણ લોકનું. આપણા ત્રણ લોકમાં બરાબર છે વાત છે, કે એનો તારે ક્યાં પ્રયોજન છે? એનાથી તે ઉત્કૃષ્ટતા જાણી હોય તો તે અપ્રયોજનભૂત વિષયથી એની શાસ્ત્રની ઉત્કૃષ્ટતા જાણે છે, પ્રયોજનભૂત વિષયથી નહીં. તો એ પણ પરીક્ષા કરવાનું ખોટું અંગ છે એમ કેવું છું. શું વળી આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિનું ગંભીર નિરૂપણ છે માટે ઉત્કૃષ્ટતા જાણીને ભક્તિ કરે છે. જો બે વાત લીધી, એક ઉપદેશબુદ્ધની વાત લીધી અને એક ત્રિલોકનું વર્ણન, એટલે અપ્રયોજનભૂત વિષયો. આપણા જૈન શાસ્ત્રોમાં પણ આવા આવા વિષયો ઘણા છે જે બીજાના શાસ્ત્રોમાં નથી, માટે આપણા શાસ્ત્રો ઉત્કૃષ્ટ છે. શું તો એ પણ પરીક્ષા કરવાની સાચી પદ્ધતિ નથી. પરંતુ અહીં હનુમાન આદિક નો તો પ્રવેશ નથી. કર્ણાનુયોગ નું લઈ લ્યો ને, આપણામાં જેવો કર્મનો, કર્મના શાસ્ત્રો છે એવા કર્મના શાસ્ત્રો અન્ય મતમાં નથી. શું કર્ણાનુયોગ ની બહુ સૂક્ષ્મ ચર્ચા જૈન શાસ્ત્રોમાં આવે છે. એ પણ તારે અપ્રયોજનભૂત છે, કેમ કે એ તો હનુમાન આદિક નો પણ વિષય નથી. શું તેથી સત્ય અસત્યનો નિર્ણય કરીને મહિમા કેવી રીતે જાણે? ગુરુદેવે પ્રશંસા કરી હતી એક જાપાનના ઇતિહાસ વિદ્વાનની, જાપાનનો ઇતિહાસ જાણનારો વિદ્વાન આવ્યો હતો. એને બધા ધર્મોના ઇતિહાસ જાણ્યા, પછી જૈન ધર્મનું તારણ એને એમ કાઢ્યું કે આમાં કર્ણાનુયોગ વધારે છે કે ત્રિલોકનું વર્ણન વધારે છે માટે ઉત્કૃષ્ટ છે એમ નહીં, અનુભૂતિ નો માર્ગ છે માટે ઉત્કૃષ્ટ છે. ગુરુદેવ નું ધ્યાન ગયું. આ માણસ વિચિક્ષણ કહેવાય. અન્ય મતના શાસ્ત્રો કરતા જૈન મતના શાસ્ત્રોમાં અપ્રયોજનભૂત વાતો પણ ઘણી અનેક પ્રકારે વિશિષ્ટ આવે છે, માટે એની વિશિષ્ટતાને ઉચ્ચ કક્ષા છે એમ નથી. અનુભૂતિના કારણે એની વિશિષ્ટતાને ઉચ્ચ ઉચ્ચપણું છે. એ જાપાનના માણસે જો તારવું હોય તો એને એને માર્ક આપવા જોઈએ એમ કેવું છે, કેમ કે એટલું ધ્યાન તો મુમુક્ષુઓનું જાતું નથી એમ કે છે. જૈનોનું એટલું ધ્યાન જાતું નથી, તો આ તો અજૈન થઈને એનું ધ્યાન ગયું એમ કે છે. શું ગુરુદેવ નામ લીધું એનું, જાપાની માણસનું કરવા નામ લીધું? એને બુદ્ધિમાં કોઈ વિશિષ્ટ વાત પકડી છે એટલા માટે. તેથી સત્ય અસત્યનો નિર્ણય કરીને મહિમા કેવી રીતે જાણે? એને સત્ય અસત્યનો નિર્ણય થાય નહીં ને સાચો મહિમા આવે નહીં. માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહીં. અહીં તો અનેકાંતરૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. તેથી જૈન શાસ્ત્રની ઉત્કૃષ્ટતા છે, તેથી જૈન શાસ્ત્રની ઉત્કૃષ્ટતા છે તેને ઓળખતો નથી. કેમ કે જો એ ઓળખાણ થઈ જાય તો તે મિથ્યા દ્રષ્ટિ રહે. અહીંયા લગાડ્યું, વાત કેવી સરસ લીધી છે. અનેકાંત રૂપ સાચા છે, અનેકાંત એટલે અસ્થિ નાસ્તી થી સાચા નવે તત્વ નું જીવાદી એટલે સાચા પ્રયોજનભૂત, સાચા એટલે પ્રયોજનભૂત નવે તત્વ નું વર્ણન છે. અને એમાં સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ, પ્રયોજનભૂત મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. માટે જૈન શાસ્ત્ર ની ઉત્કૃષ્ટતા છે. જીવનું સ્વરૂપ જાણે, મોક્ષ માર્ગ થી જીવના અનુભવ નું સ્વરૂપ પણ જાણે. સ્વરૂપ અને સ્વરૂપ પ્રાપ્તિ નો માર્ગ બે પ્રયોજનભૂત છે. એને ઓળખે તો એ સમ્યક દ્રષ્ટિ થાય, મીઠા દ્રષ્ટિ રહે. એ પ્રમાણે શાસ્ત્ર ભક્તિ નું સ્વરૂપ કહ્યું. આ રીતે શાસ્ત્ર ભક્તિ થવી જોઈએ, થવી જોઈએ એનો પરિચય કરીને આ રીતે કિંમત કરવી જોઈએ. બહુ સારી વાત કરી છે.